એવી પરિસ્થિતિ આવી ગઈ હોય કે જ્ઞાની માણસ પણ પોતાનું બધું જ જ્ઞાન કુંઠિત થઈ જાય, કશું જ સમજાય નહીં, કશું યાદ ના રહે. પણ જેને મૂર્ખ કહેતા હો એ મૂર્ખ કઈ એવી વાત આપી દે, તમે વાત ના પૂછો. એક જગ્યાએ એક મંત્રી હતો, જતો હતો રસ્તામાં, એની મોટરના એક વ્હીલના ત્રણ બોલ્ટ ત્રણ ચાકીઓ નીકળી ગઈ અને ગાડી ઉભી થઈ ગઈ. પેલા એ જોયું કે હું કરવું શું, પણ ત્યાં જોયું કે પાગલખાનું હતું, ગાંડાઓની હોસ્પિટલ હતી, એટલે ગાંડો ત્યાં ઉભેલો. પેલાને ખબર નહીં મંત્રીને કે આ ગાંડો માણસ છે. હવે કરવું શું કે છે, ત્રણ ચાકી બોલ્ટ નીકળી ગયા છે. કે છે એમાં શું કે છે, બીજા ત્રણ માંથી એક એક કાઢીને આમાં નાખી દો ને. કે છે પેલો ગાંડો માણસ હોસ્પિટલ, ગાંડાની હોસ્પિટલ નો માણસ, કે બાકીના ત્રણ વ્હીલમાંથી એક એક બોલ્ટ કાઢીને આમાં નાખી દો, તમારી ગાડી ચાલશે. હમણાં કે તું કોણ તા? કે આ હોસ્પિટલમાં કેમ? કે મને ગાડા થાય, તને ગાડો કહેવાતો હશે? જ્ઞાની મૂઢ ને કોઈ, જેહી જબ રઘુપતિ કરઈ જસ, તબ તસ તેહી છન હોઈ. જે સમયે એ આત્મારામ પોતાની અંતઃસ્ફુરણા જે કરતી હોય એ પ્રમાણે થયા કરતું હોય છે. એક આવી સત્સંગની સભા હતી, મેં પહેલા પણ વાત કરેલી છે, અને એમાં કોઈક સંચાલક માણસે કહી દીધું, જો આ ભાઈ છે ને થોડાક મગજના અસ્થિર છે, બહુ લમણાખૂટ ના કરશો. ભલે. સત્સંગ પૂરો થઈ ગયો પછી બધા આવીને કોઈ પ્રશ્ન કર્યો, કોઈ બીજો પ્રશ્ન કર્યો બાપજી આમ. તો પછી એણે આવીને એક માચિસની ડબ્બી ખોલી, આમ સામે સામે ધરી અને કહે છે કે મહારાજ જુઓ ને, આમાંથી કઈ દિવાસળીનો પહેલો વારો આવશે, આમાંથી કઈ દિવાસળીનો પહેલો વારો આવશે ખબર છે? હવે એણે જે પ્રશ્ન કર્યો ભલે આમ લૌકિક લાગે, પણ કેટલો ગૂઢ પ્રશ્ન છે. કહેવાની પાછળનો આશય એટલો જ, એ વાતને આપણે પ્રસંગને ત્યાં જ મૂકી દઈએ છીએ, પણ કહેવાની પાછળનો આશય એટલો કે કોઈ માણસ વિદ્વાન બુદ્ધિશાળી પણ નથી અને કોઈ ગાડો મૂર્ખ પણ નથી. ઘણીવાર વિદ્વાન માણસો એવું અવરું કામ કરી દેતા હોય છે, આડું અવળું કામ. કેમ થાય કે આ માણસ આવો બુદ્ધિશાળી અને એને આવું કામ કરી દીધું? તુલસીદાસજી કહે છે, જ્ઞાની મૂઢ ને કોઈ, હે ઉમા હે પાર્વતી સાંભળ, આ જગતની અંદર મૂર્ખ કોને કહેશો કે જે સારામાં સારું કામ કરી બતાવે, અને જે પંડિત કોને કહેશો જે અલકામાં હલકું કામ કરતો. તો જે સમજણ શક્તિ છે માણસની પોતામાં બેઠેલી છે, અને એની અંદર રહેલો જે આત્મતત્વ છે, અને એની અંદર થી એની જેટલી સમજણ હશે ને એ પ્રમાણે એનું અજવાળું થશે. મારા શ્રી એટલું જ કહ્યું, બસ સમજણને અજવાળે ગળ્યા. અજવાળું થાય એટલે આપણા બધા ઉપર પડવાનું છે, દરેક વસ્તુ ઉપર પડવાની છે, અને એ અજવાળું એટલે આપણે પણ એની અંદર ભળી ગયા. એ અજવાળાથી જેમ દીવો દેખાય છે અને દીવાના અજવાળાથી આપણે દેખાય છે પરસ્પર એકબીજામાં, અને જો દીવો બંધ થઈ જાય તો દીવો દેખાતો બંધ થઈ જાય અને આપણે પણ અંધારામાં દેખાતા બંધ થઈ જાય. તો પોતાના આ વ્યવહારિક જીવનમાં પણ જો બહારનું અંધારું થાય અને અજવાળું થાય તો એની એની પ્રતીતિ, એની અનુભૂતિ થાય છે. એમ સમજણનો દીવો અંદર પ્રગટે પણ નથી પ્રગટતો, મોટે ભાગે નથી અંદરનો દીવો જલ્દી પ્રગટ થતો. એની સ્વીચ હાથમાં આવતી હતી, સ્વીચ હોય તો હાથમાં આવે ને. અંદરનો દીવો જો પ્રગટી જાય ને, અજવાળું થાય ને, તો આત્માના દર્શન થઈ જાય. ભગવાનને કોઈ તીર્થમાં કોઈ મંદિરમાં ક્યાંય શોધવા ના જવું પડે, બદ્રી કેદારના એટલા ઊંચા પહાડ ઉપર કે કૈલાસ ઉપર ના જવું પડે. જો એકવાર અંદર અજવાળું થઈ જાય તો, અને એને મહારાજ શ્રી કહે છે કે અમો સુખસાગરમાં જઈ ભળ્યા, અમે તો સુખના મહાસાગરની અંદર ઉતર્યા છીએ અને પહોંચ્યા તે પાછા ન ફર્યા. જેમ અમેરિકાની અંદર જાય અત્યારે કોઈ કે થોડો ટાઈમ જઈએ, પણ એકવાર જઈને ત્યાં આગળ જોયે કે ભાઈ હવે અહીં બહુ સારું છે, પાછું દેશમાં જવા જેવું નથી. લગભગ એવું જ થાય છે, ત્યાં જઈને શું કરીશું, સારું કમાવાનું છે. પહોંચ્યા તે પાછા ન ફર્યા. આ તો લૌકિક જગતની આપણે વાત કરીએ છીએ, વ્યવહારિક જીવનમાં પણ જે પોતાના આત્મ સ્વરૂપની અંદર ઉતરી ગયો અને અંદર પહોંચી ગયો, તે પહોંચ્યા તે પાછા ન ગળ્યા. અને ત્યાં તો ખબર પડી કઈ તો આટલું સરસ અજવાળું છે, સમજણને અજવાળે એ ઓગળી ગયા. કારણ કે આત્માનો પ્રકાશ એને મળ્યો અને પોતાને આત્માનું દર્શન થયું. પરસ્પરમ ભાવયંતા, ભગવાન ગીતાની અંદર પણ એ જ વાત કરે છે, પરસ્પરમ ભાવયંતા શ્રેયમ પરમ અવાપ્સ્યત. પોતાનું શ્રેષ્ઠ કલ્યાણ પ્રાપ્ત કરવું હોય તો જેમ સમજણના દીવાથી હું દેખાયો અને એના અજવાળાને હું જોઈ શક્યો, દીવો ન હોય તો હું પણ દેખાવાનો નથી અને દીવો પણ હોવાનો નથી. એમ સમજણનું અજવાળું આપણને આપણા પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચાડી દે, અને સમજણનો દીવો અંદર અંદર પ્રગટે ને પછી ઘણી બધી મનની ગૂંચવણો, મનના તોફાનો અને એને ઘણા બધા ક્લેશ આપોઆપ શાંત થઈ જાય. ભ્રમણાઓ મોટે ભાગે અંધારામાં થતી હોય છે, ભ્રમણા અંધારામાં જ મગજમાં જન્મે, પણ અજવાળું થઈ જાય એટલે ઘણી ભ્રમણાઓ દૂર થઈ જતી હોય છે, ઘણી બધી. એમ પોતામાં એક સમજણનું અજવાળું થઈ ગયું તો વ્યવહારિક હઠ, કે અમારી ખોટી હઠ છે અને પોતાને સમજાય, પૂરું થઈ ગયું. આ મારી સમજણ અધૂરી છે, કાચી છે, એટલી જ અને એટલી જ એને ખબર પડે તો એ મૂકી દેશે. પણ પકડી રાખ્યું હોય, ના છોડું, હું જ સાચો છું, તમે બધાય ખોટા છો, એ હઠ એવી નુકસાનકારક નીકળે, એટલી ભયાવહ નીકળે કે એને પોતાને સમજાય નહીં અને ભયંકર નુકસાનમાં પોતે જ મૂકી જાય, મુકાઈ જતો હોય. પણ જો સમજાઈ જતું હોય પોતાની જાતે, કોક સમજાવવા જશે ને તો કદાચ અહમ ગવાશે, તું મને સમજાવનાર કોણ, શું નથી સમજતો. પણ માણસને પોતાનું અંતરાત્મા, પોતાનું કોન્શિયસ એમ કહી દે કે ના ખોટું છે, એનો સ્વીકાર કરી લો. જો સ્વીકાર કરી લીધો તો તમે શાંતિ થઈ ગઈ, અને જો સ્વીકાર ન થયો તો આખા ઘર તમારા મનમાં, તમારી જાતમાં નહીં, આખા પરિવાર આખા ઘરની અંદર ઉગ્રતા 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 રહ્યા કરશે. જ્યાં સુધી તમે તમારી એ ખોટી માન્યતાની જડતાને નહીં છોડો ત્યાં સુધી તમે તમારા ઘરમાં કે તમારા પોતામાં તમે શાંતિ નહીં મેળવી શકો. શાંતિ મેળવવાનો એ ઉપાય છે, મનને કેળવો, મનને સમજાવો. જો મન સમજી જશે અને એ માનવા તૈયાર થયું અને અંદરનો દીવો જો તમે પ્રગટાવી દીધો સમજણપૂર્વક, ચાલો દીવો કરીએ ભગવાનની આગળ, અને દીવો કરીને ભગવાનના દર્શન કરીએ, દર્શન કરીને ભગવાનના ની પૂજા કરીએ, એની પ્રાર્થના કરીએ, એની ઉપાસના કરીએ, એની જપ તપ કરીએ છીએ, એમ આપણા અંતઃકરણમાં પણ સમજણનો દીવો પ્રગટાવીને પછી જે એ અજવાળે તમે જે કરશો ને એ સારું થશે, ખોટું ક્યારે નહીં થાય. પણ ઘરમાં જ અંધારું હોય અને કદાચ એક જગ્યાએથી ઉઠીને બીજી જગ્યાએ નીકળવાનું હોય, કદાચ પગમાં ક્યાંક ઠોકર વાગશે, ક્યાં તો તમે ક્યાંક આજુબાજુએ પછડાશો, પણ અજવાળું થાય તો એ કોઈ પરિસ્થિતિ નહીં થાય. એમ આપણી અક્કલ, આપણી બુદ્ધિ આપણા પોતાની અંદર, આપણા જ અંધારાની અંદર આપણને ભટકાવ્યા કરતી હોય છે, રઝળાવ્યા કરતી હોય છે. પણ જો સમજણનો દીવો થઈ જાય તો આપણું એ જ મન, આપણી એ જ અક્કલ આપણને ક્યાંય અટવાવા નહીં દે, ક્યાંય ભૂલું નહીં પડવા દે. બસ મારા શ્રી પોતાના શ્રીમુખથી એટલી જ વાત કરે છે કે આપણા અંતઃકરણમાં સમજણનું અજવાળું થાય. ને સમજણનું અજવાળું થશે ક્યારે? ગુરુ મહારાજ એક શબ્દ આપે, બચ્ચા એ મંત્ર એ શબ્દ લે લે. બસ જેમ દીવો હાથમાં હોય એને ઓલાવાના દઈએ, એને આમ કપડાની ફડક સામે રાખીએ કે કોઈક આડ રાખીએ, જો જો દીવો હોલે જશે, અંધારું થઈ જશે, તો ફરી ક્યાં દીવો કરવા જઈશું? તો એ દીવાને જેમ સાચવીને આપણે રાખીએ છીએ અને એના અજવાળે આપણે બધું જ જોઈ શકીએ છીએ, એમ અંતઃકરણની અંદર સમજણનો દીવો જે સળગાવેલો છે, પ્રગટેલો છે, એમાં કોઈક તમારી અણસમજ એને ઓલવી ના નાખે. માણસના જીવનમાં અણસમજ આપણા આપણા પ્રગટેલા દીવાને ઓલવી નાખતા વા નથી લાગતી. અંચલ બાત બુઝા વહી દીપા, છલબલ કરી તાસુ જાય તાસુ સમીપા. છળ કપટ દ્વારા પણ તુલસીદાસજી ઉત્તરકાંડની અંદર બહુ સરસ એનો આખો રૂપક આપ્યું છે કે સમજણનો પ્રગટાવેલો દીવો ક્યારેક તમારી વૃત્તિઓ છલબલ કરીને માયા વડે નજીકમાં જઈ અંચલ વાત આમ ધીરે રહીને ફડક મારી દે, ઓલઈ જાય, પાછું અંધારું થઈ ગયું અને અંધારાની અંદર ફરી પાછી એ ભ્રમણાઓની અંદર અટવાઈ જાય. આપણે જ આપણી મૂકેલી વસ્તુ કે આપણી જાતને આપણે નથી જોઈ શકતા અંધારામાં. તો અજ્ઞાનના અંધકારની અંદર આપણે આપણી જાતને ક્યાં જોઈ શકવાના? ગુરુ મહારાજ આપે છે અહીંયા સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું, એટલે એક એક ઈ મંત્ર લે લે ઓર કુછ નહીં, એક શબ્દ હે. નાદ બ્રહ્મની ઉપાસના સોહમ, રટતે રહો ઇસકો, અપના સ્વરૂપ અપને મેં હી પ્રાપ્ત હોગા, ભગવાન કા સાક્ષાત્કાર અપને સે બહાર કઈ નહીં હોને વાલા. અને જ્યાં સુધી પોતાની અંદર ભગવાન બેઠેલો છે એવી પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી મંદિરની મૂર્તિની અંદર ભગવાનનો સાક્ષાત્કાર નહીં.